समय सार भगवान कुंकुंदाचार्य रचित समय सार तथा भगवान अमृतचंद्राचार्य रचित आत्मख्याति टीका कलश सहित एनो स्वाध्याय चाले छे। एमा सर्व विशुद्ध ज्ञान अधिकार मा कलश 228 सुधी स्वाध्याय थयो छे। कलश 228 मा प्रत्याख्यान नी वात करी, એટલે એ રીતે એ પ્રતિક્રમણ આલોચના અને પ્રત્યાખ્યાન પૂરા થયા। હવે સકળ કર્મના સંન્યાસની ભાવનાને નચાવવા વિશેનું કથન પૂર્ણ કરતા કળશરૂપ કાવ્ય કહે છે। આ પ્રતિક્રમણ આલોચના અને પ્રત્યાખ્યાન દ્વારા જેનો નાશ થાય છે તે કર્મચેતના, એવી એ કર્મચેતના થી પોતે જુદો છે, ભિન્ન છે, અને એવા એ કર્મને મિથ્યા કરીને પોતાના સ્વરૂપને વિશે સ્થિર થવાનો ભાવ કરે છે, એટલે એમાં એ જ ભાવને આગળ વધારતા કહે છે કે સકળ કર્મના સંન્યાસની ભાવનાને નચાવવા વિશેનું કથન પૂર્ણ કરતા, કેમ કે અગાઉ કળશ 228 માં પણ એ વાત આવી છે કે એવી ભાવના એ ભાવે છે, કર્મના સંન્યાસની ભાવના ભાવે છે, અને હવે એ વિશેનું કથન પૂર્ણ કરતા કળશરૂપ કાવ્ય કહે છે, એટલે કળશ 229 કહે છે। તો અમૃતચંદ્રાચાર્ય ભગવાનનો કળશ 229। સમસ્તમ ઇતિ એવમ અપાશ્ય કર્મ ત્રૈકાલિકમ શુદ્ધ નયાવલંબી વિલીન મોહો રહિતમ વિકારે ચિન માત્રમ આત્મનમ અથવા અવલંબે। શ્લોકના અર્થમાં કહે છે કે શુદ્ધ નયનું આલંબન કરનાર કહે છે કે જો આ સકળ કર્મના ત્યાગની ભાવના છે, સકળ કર્મના સંન્યાસની ભાવના એટલે સકળ કર્મના ત્યાગની ભાવના છે, અને એવો સકળ કર્મના ત્યાગ કરવા વાળો એ શુદ્ધ નયનું આલંબન કરનાર છે, મોહ રહિત થયો છે। એટલે શરૂઆતમાં જે વાત કરી કે શુદ્ધ નયનું આલંબન કરનાર કહે છે કે શું કહે છે કે પૂર્વોક્ત રીતે ત્રણેય કાળના સમસ્ત કર્મોને દૂર કરીને છોડીને, ઇતિ એવમ એટલે પૂર્વોક્ત રીતે, ઇતિ એવમ ત્રૈકાલિકમ સમસ્તમ કર્મ, પૂર્વોક્ત રીતે એટલે અગાઉ જે રીતે કહેવામાં આવ્યું તે રીતે ત્રણેય કાળના સમસ્ત કર્મોને દૂર કરીને છોડીને, ત્રૈકાલિકમ સમસ્તમ કર્મ અપાશ્ય, કેમ કે પ્રતિક્રમણ આલોચના અને પ્રત્યાખ્યાન એમ ત્રણેય કાળના સમસ્ત કર્મોને દૂર કરીને શું કરે છે કે શુદ્ધ નય અવલંબી વિલીન મોહ અથ વિકારઈ રહિતમ ચિન માત્રમ આત્મનમ અવલંબે। તો કહે છે શુદ્ધ નયાવલંબી એટલે કે શુદ્ધ નયને અવલંબનાર અને વિલીન મોહ એટલે કે જેનું મિથ્યાત્વ નષ્ટ થયું છે એવો હું, શુદ્ધ નયાવલંબી અને વિલીન મોહ એવો હું, હવે સર્વ વિકારોથી રહિત ચૈતન્ય માત્ર આત્માને અવલંબું છું, ચૈતન્ય માત્ર આત્માને અવલંબું છું એટલે બસ એક ચેતના માત્ર રૂપે હું પરિણમું છું. કઈ રીતે? તો કે શુદ્ધ નયના આલંબન દ્વારા, શુદ્ધ નયને અવલંબીને હું સર્વ વિકારોથી રહિત ચૈતન્ય માત્રને અવલંબું છું. સાથે સાથે એ પણ કહ્યું કે હું મિથ્યાત્વ રહિત થયો છું, માટે હવે મને કોઈ વિભાવ ભાવ થતા જ નથી, વિભાવ ભાવમાં મારા પણ રહ્યું જ નથી. એટલે બે વાત સાથે લીધી, શુદ્ધ નયને અવલંબનાર એવો હું તથા સમ્યક દ્રષ્ટિ થયો છું એવો, એટલે મિથ્યાત્વ જેનું નષ્ટ થયું છે એવો હું હવે વિકારોથી રહિત ચૈતન્ય માત્ર આત્માને અવલંબું છું. પ્રતિક્રમણ, આલોચના અને પ્રત્યાખ્યાન દ્વારા સમસ્ત કર્મોને છોડીને, દૂર કરીને હવે શુદ્ધ નયને અવલંબનાર અને વિલીન મોહ થયો છું એવો હું હવે સર્વ વિકારોથી રહિત ચૈતન્ય માત્ર આત્માને ગ્રહું છું, અવલંબું છું, એ ભાવે પરિણમું છું. તો આ સકળ કર્મના ત્યાગની ભાવનાને નચાવતું છેલ્લું કાવ્ય કહ્યું. હવે પછી સકળ કર્મ ફળના સંન્યાસની ભાવનાને નચાવતા કાવ્યો કહેશે. તો 229માં આપણને સકળ કર્મના ત્યાગની ભાવના કરી અને પોતાના સ્વરૂપને અવલંબીને એમાં જવાની જે વાત કરી છે એ વાતને આપણે પૂજ્ય ગુરુદેવ પાસેથી સમજીએ. પ્રવચન રત્નાકર ભાગ 10મો પાન નંબર 125 કળશ 229 શ્લોકાર્થ ઉપરનું પ્રવચન. અહીંયા ગુરુદેવ કહે છે છેલ્લા પેરેગ્રાફમાં કે સમ્યક દર્શન પૂર્વક ચારિત્ર પ્રગટ કરવાની, સ્વસ્વરૂપમાં રમણતાની જેને ભાવના છે તે એમ જાણે છે, તે એમ અનુભવે છે. શું વાત કરી? કે સમ્યક દર્શન પૂર્વક ચારિત્ર પ્રગટ કરવાની, સ્વસ્વરૂપમાં રમણતાની જેને ભાવના છે. સમ્યક દર્શન વિના તો ચારિત્ર હોય નહીં. એટલે સમ્યક દર્શન થયું છે અને હવે નિશ્ચય ચારિત્ર પ્રગટ કરવાની જેની ભાવના છે. નિશ્ચય ચારિત્ર પ્રગટ કરવાની ભાવના એટલે સ્વસ્વરૂપમાં લીનતાની, રમણતાની જેને ભાવના છે તે એમ જાણે છે, એટલે કે અનુભવે છે કે ગયા કાળના પુણ્ય પાપના ભાવ તે મારું સ્વરૂપ નથી. પૂર્વે જે શુભાશુભ ભાવ કર્યા, પુણ્ય પાપના ભાવ કર્યા, એ કાંઈ મારું સ્વરૂપ હતું નહીં. તેનાથી હું પાછો ફરું છું, તેનાથી હું પાછો હટું છું. વળી આ વર્તમાન કાળના પુણ્ય પાપના ભાવ એ પણ કાંઈ મારું સ્વરૂપ નથી, તેનાથી પણ હું પાછો ફરું છું. તેમજ ભવિષ્યકાળના જે પુણ્ય પાપના ભાવ એ પણ મારું સ્વરૂપ નથી, તેનાથી પણ હું પાછો ફરું છું, પાછો હટું છું. આગળ કહે છે 126માં પાના ઉપર કે આ રીતે ત્રણેય કાળના સમસ્ત શુભાશુભ દોષોને દૂર કરીને શુદ્ધ નયાવલંબી અને વિલીન મોહ એવો હું સર્વ વિકારોથી રહિત શુદ્ધ ચૈતન્ય માત્ર આત્માને અવલંબું છું. મારો શુદ્ધ એક સચ્ચિદાનંદમય આત્મા છે, તેને હું પ્રાપ્ત કરું છું, અવલંબું છું, એટલે હવે એને હું પ્રાપ્ત કરું છું. જેવો આત્મા છે, જેવું દ્રવ્ય છે, એવો જ હું પરિણમી જઉં છું. એકાળ દ્રવ્ય શુદ્ધ છે, જ્ઞાન સ્વભાવી છે, આનંદ સ્વભાવી છે, સુખ સ્વભાવી છે, શાંતિ સ્વભાવી છે, તો એવો જ હું એને અનુભવતો થતો પરિણમું છું. એવા મારા સ્વરૂપને વર્તમાન પર્યાયમાં હું પ્રગટ કરું છું, એમ અવલંબું છું. આગળ બીજા પેરેગ્રાફમાં કહે છે કે આ શરીર, મન, વાણી, ઇન્દ્રિય એ તો બધા જળ પદાર્થ છે, એને હું કાંઈ અવલંબતોય નથી, એને તો હું સ્પર્શતોય નથી, ક્યારેય અડ્યોય નથી, એ મારા છે જ નહીં, એનાથી જુદો ભગવાન આત્મા હું છું. અહીંયા તો કહે છે કે ત્રણેય કાળના જે પુણ્ય પાપના ભાવ એ પણ મારું કાર્ય નહીં, તો પછી આ મન વાણી ઇન્દ્રિય એ તો મારું છે જ નહીં. જે ભાવ થાય છે પરલક્ષે એ પણ મારા નથી, અને એનાથી હું નિવર્તું છું. અને નિવર્તું છું એમ કહ્યું ત્યાં તો નાસ્તિથી વાત આવી. આ શુભાશુભ ભાવથી નિવર્તું છું એમ કહેવું એટલે એ તો નાસ્તિથી કહ્યું કે હું શું નથી કરતો. એટલે હવે એવા કર્મમાં એકતા કરતો નથી, એવા કર્મને વિશે મમત્વ કરતો નથી, એટલે એ તો નાસ્તિથી વાત થઈ. પણ પ્રાપ્ત હું શું કરું છું એટલે અસ્તિથી શું એમાં. જ્યારે આપણે એમ કહીએ કે આ સર્વ પ્રકારના કર્મોથી હું નિવર્તું છું, શુભાશુભ ભાવોથી નિવર્તું છું, એ તો વાત બરાબર. પણ એ તો નાસ્તિથી વાત થઈ, પણ હું કરું છું શું, હું શું પ્રાપ્ત કરું છું. તો કહે છે અસ્તિથી તો એમ કહે છે કે હું મને શુદ્ધ ચૈતન્ય સ્વરૂપ ભગવાન આત્માને અવલંબું છું, પ્રાપ્ત થાઉં છું. નાસ્તિથી તો છે પણ સાથે સાથે અસ્તિથી પણ વાત છે. હું શુદ્ધ ચૈતન્ય સ્વરૂપ ભગવાન આત્માને અવલંબું છું એટલે એને પ્રાપ્ત થાઉં છું. સુખ શાંતિ આનંદ જ્ઞાન એને હું પ્રાપ્ત થાઉં છું. વિકારી ભાવોથી નિવર્તીને હું શું પ્રાપ્ત કરું છું કે હું સુખ શાંતિ આનંદ જ્ઞાન પ્રાપ્ત કરું છું. કર્મની વાત કરી, કર્મ ચેતનાની વાત કરી, એમાં પરના કાર્યો તો એ કરી શકતો જ નથી. એ તો જડ, એના કાર્ય કોણ કરે? એ આત્મા કાંઈ કરતો નથી. પરને તો એ અડતો પણ નથી, પરમા એ શું કરે? કાંઈ કરતો નથી. પણ એ પરમા કાંઈક કરવાના જે ભાવ, એના લક્ષ્ય થતા શુભાશુભ ભાવ, જેને આપણે કર્મ કહીએ, કર્મ ચેતના રૂપ પરિણામ કહીએ, તો કહે છે ધર્મી પુરુષ કે ત્રણેય કાળના જે શુભાશુભ કર્મ, કર્મ ચેતનારૂપ પરિણામ, તે મારા કાર્ય નહીં. હું તો શુદ્ધ ચૈતન્ય મુક્તિ પ્રભુ આત્મા છું, હું તો શુદ્ધ ચૈતન્ય મૂર્તિ પ્રભુ આત્મા છું અને તેને અવલંબું છું, તેને હું પ્રાપ્ત થાઉં છું. ત્રિકાળી અકસાઈ શાંત 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 એવા વિતરાગ રસથી, ચૈતન્ય રસથી ભરેલો અંદર હું ભગવાન છું, તેને અવલંબું છું. અને ધર્મી પુરુષનું આ કાર્ય, આ કર્તવ્ય, આ ભાવ, જેમાં વ્યવહારનું આલંબન નથી, એવી સ્વરૂપ રમણતાની આ વાત છે. કાર્ય પરમાત્મા થવાની આ વાત છે. જો કાર્ય પરમાત્મા થવાની આ વાત છે એટલે શું કે પોતે કારણ પરમાત્મા તો છે, પોતાનું દ્રવ્ય ત્રિકાળી શુદ્ધ પરમાત્મા દ્રવ્ય જ છે. પણ હવે એ કાર્ય પરમાત્મા થવાની વાત છે એટલે પર્યાયમાં એવું પ્રગટ કરવાની વાત છે. કારણ પરમાત્મા છે માટે નિર્મળ પરિણામ થાય છે, એ કાર્ય પરમાત્મા થવાની વાત છે. પણ એવો પુરુષાર્થ કરે તો થાય ને. પોતે ભગવાન આત્મા શુદ્ધ ત્રિકાળક નાયક છે, એક રૂપ છે, અખંડ છે, સુખનો સમુદ્ર છે, જ્ઞાનનો દરિયો છે, સર્વજ્ઞ સ્વભાવી છે, પરમાત્મા સ્વરૂપ છે, એવો એ કારણ પરમાત્મા છે, પરમ પારિણામિક ભાવ છે, એવો એ ભગવાન આત્મા છે. પણ હવે તો એવા ભાવે ત્યાં જ ટકી જઈને, ત્યાં જ રહી જઈને માત્ર નિર્મળ પરિણામ થાય એની ભાવના ભાવે છે. અને એમ એ કરે છે, એમ એ વર્તમાન પર્યાયમાં એ ભાવને પ્રગટ કરી દે છે. એટલે કાર્ય પરમાત્મા થવાની આ વાત છે. કારણ પરમાત્મા છે, હવે કાર્ય પરમાત્મા થવાની વાત છે. પર્યાયમાં પોતે ભગવાન આત્મા થાય છે. ગુરુદેવ સમજાવે છે કે ભાઈ તું કોણ છો, કેવડો છો, જરા વિચાર કર. કારણ પરમાત્મા કહ્યું ને, કારણ પરમાત્મા છો એટલે તું પરમાત્મા થઈ શકે એવો છો, તો તું કેવડો છો? જ્ઞાન દર્શન સુખ વીર્ય પ્રભુતા સ્વચ્છતા આદિ અનંત શક્તિઓનો ભંડાર એવો શુદ્ધ ચૈતન્યનું દળ છો, અને એના મહિમાની તો શું વાત કરવી. એવા ભગવાન આત્માના મહિમાની વાત તો સર્વજ્ઞની વાણીમાં પણ પૂરેપૂરી ના આવે એવો મહામહિમાવંત પદાર્થ પ્રભુ તું છો. આ વાત બેસાડવાની છે. પોતાના સ્વરૂપનું મહાત્મા જ્યાં સુધી ના આવે ત્યાં સુધી એવા સ્વરૂપની પ્રાપ્તિનો પુરુષાર્થ થતો જ નથી. શ્રદ્ધા કરે, બધું કરે, જે ભગવાન કરી આવે મંદિરમાં જઈને, પણ એથી કાંઈ દાડો વળવાનો નથી. જ્યાં સુધી પોતે પોતાના સ્વરૂપનું મહાત્મ લાવીને એવા સ્વરૂપની પ્રાપ્તિ માટે નિર્વિકલ્પ ધ્યાનમાં પ્રયત્ન નથી કરતો ત્યાં સુધી બધું વ્યર્થ છે. બધું સમજ્યો, બધું ડાપણ આવ્યું, ચર્ચાઓ કરી, બધું કર્યું, પણ છેવટે જે કરવાનું છે એ તો કરતો નથી. થિયરી બધી ભણે, એની કોપી કરે, બધું કરે, પણ પ્રેક્ટિસ ના કરે તો શું કામનું. મહિમા જ્યાં સુધી આવે નહીં ને ત્યાં સુધી એ તરફ એ વળતો નથી. એને અંદરમાંથી એવો પોતાના સ્વરૂપનો મહિમા આવે ત્યારે એને એમ થાય કે મારા સ્વરૂપને હું સ્પર્શું, મારા સ્વરૂપનો અનુભવ કરું. પણ મારા સ્વરૂપનો અનુભવ કરવો એવું એકદમ પ્રબળતાથી ક્યારે થાય? એનું મહાત્મા આવ્યું હોય તો. પોતાના સ્વરૂપને વધુ ને વધુ સારી રીતે એ જાણે, સમજે, દ્રવ્ય સ્વરૂપ દ્વારા એ સમજે કે આવું સ્વરૂપ છે, પોતે અનંત શક્તિનો ભંડાર છે, એવું અંદરમાંથી એને થઈ જાય તો એમ થાય ને કે હું એવા સ્વરૂપને પ્રગટ કરું, એવા સ્વરૂપનો અનુભવ કરું. એટલે એનો મહિમા આવતો નથી, અને મહિમા નથી આવતો એટલે એ તરફ વળતોય નથી. બીજા બધા માટે એ સમય ફાળવે છે, પણ એ નિર્વિકલ્પ ધ્યાનમાં પોતાના સ્વરૂપને પ્રાપ્ત કરવા માટે થઈ અને એ સમય ફાળવતો નથી. જે એકમાત્ર કરવા જેવું છે એના સિવાય બીજું કાંઈ કરવા જેવું નથી, એનું તો એ લક્ષ પણ કરતો નથી. કેમ કે એને હજી મહિમા જ નથી આવ્યો. સુખદેવ કહે છે કે એના મહિમાની સી વાત, સર્વજ્ઞ ભગવાનની વાણીમાં પણ એ પૂરેપૂરી ન આવે એવો એનો મહા મહિમા છે. એ મહા મહિમાવંત પદાર્થ છે. ભગવાનની વાણીમાં પણ એના પૂર્ણ સ્વરૂપની વાત ના આવી શકે એવો એ ભગવાન આત્મા છે, પણ એનું મહાત્મા એને નથી આવ્યું. એમ પણ વિચાર નથી કરતો કે ભગવાન કેવી રીતે ભગવાન થયા, ભગવાને એ પ્રાપ્ત કર્યું જે મારે માટે પૂજનીય છે, વંદનીય છે, સ્તુતિ કરવા યોગ્ય છે, જેને હું માનું છું, જેમની આજ્ઞાને આમન્યામાં હું રહ્યો છું, એવા ભગવાનનું સ્વરૂપ જેવું છે એવું જ સ્વરૂપ મારું પણ કારણ પરમાત્મા રૂપ પડ્યું છે. એમ જો એ વિચાર કરે તો પછી એ કાર્ય પરમાત્મા થવાની વાત થાય ને. એને એવો મહિમા જ નથી આવ્યો. એટલે ગુરુદેવ કહે છે કે એના મહિમાની શું વાત કરવી. જેને એવો મહિમા આવ્યો છે એ તો તરત પોતાના સ્વરૂપની વળી જાય છે, એ તો નિર્વિકલ્પ ધ્યાનનો પુરુષાર્થ કરે છે. અહીંયા કહે છે કે ત્રણેય કાળના શુભાશુભ કર્મથી હટીને હું અંદર આવા અનંત મહિમાવંત નિજ સ્વરૂપને અવલંબું છું. હવે હું એમાં જ એકાકાર થઈ વર્તું છું. આનું નામ પ્રતિક્રમણ, પ્રત્યાખ્યાન અને આલોચના છે, અને એ જ નિશ્ચયથી ચારિત્ર છે. આ પાંચ મહાવ્રત તો અભવ્ય જીવ પણ પાળે છે. એ તો વિકલ્પ છે, આશ્રવ છે, બંધનું કારણ છે. ઉમા સ્વાતીજી ભગવાને તત્વા સૂત્રમાં એને આશ્રવ કહેલ છે, એ કાંઈ ચારિત્ર નથી. પાંચ મહાવ્રત ને તત્વાર્થ સૂત્રમાં ઉમા સ્વાતીજી ભગવાને આશ્રવ કહેલ છે, જેને કારણે શુભનો બંધ પડે છે, પુણ્યનો બંધ પડે છે. અહીંયા પણ તેને આશ્રવ કહી બંધનું કારણ કહેલ છે. અહીં તો ત્રણેય કાળના રાગનું આલંબન છોડી આત્મા અંદરમાં ચૈતન્ય ચમત્કાર ચીજ પોતાની પડી છે તેને કહે છે કે હું અવલંબું છું. ચૈતન્ય ચમત્કાર ચીજ, ચૈતન્ય શું છે અને ચમત્કાર શું છે? પોતે ત્રિકાળ જ્ઞાન સ્વરૂપ છે એવો ચૈતન્ય ભગવાન આત્મા સર્વજ્ઞ સ્વભાવી છે. અને ચમત્કાર કેવો છે? તો કે ત્રણ કાળ ત્રણ લોકને એક સમયમાં પૂર્ણપણે પ્રત્યક્ષ જાણે એવી કેવળ જ્ઞાનની એક પર્યાય, એવી અનંતી પર્યાયો અનંત કાળ સુધી થયા જ કરે, છતાં તે ચીજ એવી ને એવી રહે એવો ચમત્કાર છે. એમાં કાંઈ વધઘટ થાય નહીં એવી આશ્ચર્યકારી ચીજ એ છે. અહીં કહે છે, આવી મારી શુદ્ધ ચૈતન્ય ચમત્કાર ચીજને હું અવલંબું છું, જેમાંથી કેવળ જ્ઞાન પાકે એવી મારી ચીજને હું અવલંબું છું, જેમાંથી સર્વજ્ઞતા પ્રગટ થાય એવી મારી ચીજને હું અવલંબું છું, જેમાંથી અવ્યાવાદ સુખની પ્રાપ્તિ થાય એવી મારી ચીજને હું અવલંબું છું, શાશ્વત સુખ જેમાંથી મળે, શાશ્વત શાંતિ જેમાંથી મળે એવી મારી ચીજને હું અવલંબું છું. 127માં પાના પર આરોપે છે કે પહેલા શું વાત કરી હતી કે પ્રથમ શુદ્ધ નયના આલંબન વડે ત્રિકાળી ધ્રુવ સ્વભાવને ગ્રહણ કર્યો છે. શરૂઆત કરી સમ્યક દર્શન થયું ત્યારે એણે શુદ્ધ નયના આલંબન વડે ત્રિકાળી ધ્રુવ સ્વભાવને જાણ્યો, અનુભવ્યો અને ગ્રહણ કર્યો એટલે લીનતા કરી. પણ એ પૂર્ણ દશા પ્રાપ્ત ન થઈ એટલે પાછો એ બહારમાં આવ્યો, નિર્વિકલ્પ ધ્યાનમાંથી બહારમાં આવ્યો ત્યારે એને વિકલ્પ થયા, શુભ ભાવ થયા. તો કહે છે કે એને પણ છોડીને, એને પણ છોડીને શુદ્ધ નય દ્વારા એને જુદા પાડીને હું નિર્વિકાર શુદ્ધ ચૈતન્યને અવલંબુ છું, એમાં જ હું ચેતનો પુરુષાર્થ કરું છું. એટલે અહીંયા કહે છે કે પ્રથમ શુદ્ધ નયના આલંબન વડે, શુદ્ધ નયના આલંબન વડે કહીએ એટલે શુદ્ધ નયના વિષયભૂત ભગવાન આત્માનું ત્રિકાળુ સ્વરૂપ છે એનું આલંબન કરતા, એનું લક્ષ્ય કરતા, એના આલંબન વડે ત્રિકાળી ધ્રુવ સ્વભાવને ગ્રહણ કર્યો છે. પણ હજી વ્યવહારના વિકલ્પ આવે છે તેને છોડી દઈ હવે કહે છે શુદ્ધ નય પૃથક કરેલા, જુદા પાડેલા નિર્વિકાર શુદ્ધ ચૈતન્યને હું અવલંબું છું, હું શુદ્ધ નયને અવલંબનારો છું. એટલે હું શુદ્ધ નયાવલંબી અને વિલીન મોહ એટલે કે મોહ રહિત એવો સર્વ વિકારોથી રહિત ચૈતન્ય માત્ર આત્માને અવલંબું છું. એટલે શું કહે છે કે રાગ મારો છે એવો જે મિથ્યાત્વનો ભાવ એ મને નષ્ટ થઈ ગયો છે. શુભ ભાવ મારો છે એવો મિથ્યાત્વનો ભાવ એ નષ્ટ થઈ ગયો છે. દયા દાન વ્રતાદિના ભાવથી ધર્મ થાય એવો જે મિથ્યાત્વનો ભાવ તેનો નાશ થઈ ગયો છે અને હવે મને શુદ્ધ નયનું આલંબન છે, નિર્વિકાર શુદ્ધ ચૈતન્યનું જ આલંબન છે. આવી વાત છે. મુખ્યતાથી અહીંયા ત્રણ વાત કરવામાં આવી. પહેલી વાત, ત્રણેય કાળના સમસ્ત શુભાશુભ કર્મોથી હું પાછો ફરું છું, હઠું છું, ખસી જાઉં છું, ભૂતકાળના, વર્તમાન કાળના અને ભવિષ્યકાળના. એટલે પ્રતિક્રમણ કરું છું, આલોચના કરું છું અને પ્રત્યાખ્યાન કરું છું. એમાં એ વાત આવી, શું વાત આવી કે ત્રણેય કાળના સમસ્ત શુભાશુભ કર્મોથી હું હઠું છું. આ તો એ ત્યાંથી પાછો ફર્યો એની વાત કરી, પાછો ફર્યો, વર્તમાનમાં પણ પાછો ફર્યો અને ભવિષ્યમાં પણ ત્યાં નહીં જાય એમ એ ત્રણેય કાળના સમસ્ત કર્મોથી હું અઠું છું. હવે બીજી વાત, બીજી વાતમાં શું કહે છે કે અંદર શુદ્ધ ચિદાનંદ કંદ પ્રભુ હું છું, તેને શુદ્ધ નય વડે પ્રાપ્ત કરીને અવલંબું છું. આ બીજી વાત, જે અસ્તિત્વ છે, અંદર શુદ્ધ ચિદાનંદ કંદ પ્રભુ હું છું તેને શુદ્ધ નય વડે પ્રાપ્ત કરીને અવલંબું છું. એવા પ્રભુને શુદ્ધ નય વડે પ્રાપ્ત કરીને અવલંબું છું એટલે શુદ્ધ નયના વિષયભૂત જેવો હું ભગવાન આત્મા છું એને હું અવલંબું છું. અને ત્રીજી વાત, મારો ચિન્ન માત્ર આત્મા જ, ચિત્ત સ્વભાવી આત્મા જ મારું આલંબન છે, રાગ મારું આલંબન નથી. કેમ કે રાગ મારું સ્વરૂપ નથી, રાગ મારો સ્વભાવ નથી. પ્રથમ વિકારથી જુદો પાડીને ચિન્ન માત્ર ભગવાન આત્માને ગ્રહણ કર્યો હતો, પ્રાપ્ત કર્યો હતો. હવે સર્વ વિકારને છોડી સ્થિરતા દ્વારા આત્માને પ્રાપ્ત કરે છે, જેમાં એક ચિન્ન માત્ર આત્માનું જ આલંબન છે. આ ચારિત્ર છે. ભાઈ શુભભાવ તો અત્યારે અનંતકાળમાં અનંત વાર કર્યા. મરણના સમયે પણ તને શુભભાવ રહ્યો એટલે શુક્લ લેશ્યાના પરિણામ વડે તું દેવલોકમાં ગયો, નવમી દૈવિકે ઉપજ્યો. પણ મંદ કસાયની ક્રિયાથી લાભ છે એવી તારી મિથ્યા માન્યતા છૂટી નહીં, અને સંસારનું પરિભ્રમણ મટ્યું નહીં એવી માન્યતા શુભભાવ દ્વારા મને લાભ છે અથવા શુભભાવથી મંદ કસાયથી ધર્મ છે એવી મિથ્યા માન્યતા છૂટી નહીં એટલે સંસારનું પરિભ્રમણ અટક્યું નહીં, અને તેથી ક્લેશનો અંત આવ્યો નહીં. ચઢાળામાં એટલે જ કહ્યું છે ને કે મુનિવ્રતધાર અનંત વાર દેવક ઉપજાયો, પછી નિજ આત્મજ્ઞાન વિના શુકલેશ ન પાયો. આત્મજ્ઞાન કર્યું નહીં, પોતાના સ્વરૂપને જાણ્યું નહીં, અનુભવ્યું નહીં. અને પોતાના સ્વરૂપને જાણે અનુભવે ક્યાંથી? જ્યાં સુધી એને એનું મહાત્મા આવે નહીં ત્યાં સુધી એનો પુરુષાર્થ જ ઉપડતો નથી. જ્યાં સુધી એને શુભનું મહાત્મા છે ત્યાં સુધી એ પોતાના શુદ્ધ સ્વરૂપનો અનુભવ કરવાનો પ્રયાસ કરતો જ નથી. અને એવો પ્રયાસ નથી કરતો તો પછી આત્મજ્ઞાન થશે કેવી રીતે? શુભ 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 દ્વારા જ લાભ છે આવો વર્તમાનમાં જે ઉપદેશ અપાઈ રહ્યો છે એ અનાદિથી એમ જ વર્તી રહ્યો છે. વર્તમાનમાં એને એ જ ઉપદેશ મળ્યો છે, ભૂતકાળમાં એવો જ મળતો હતો, પણ એ વખતે પણ ભગવાનના સમયમાં એને શુદ્ધ ભાવનો, શુદ્ધને ગ્રહણ કરવાનો પણ ઉપદેશ પ્રાપ્ત થયો, પણ એણે એનું લક્ષ્ય કર્યું નહીં. શુદ્ધનું લક્ષ્ય એણે ન કર્યું, એને પોતાના સ્વરૂપનું મહાત્મા લાવ્યું નહીં, અને માત્ર શુભનું જ મહાત્મા લાવી અને એ રખડ્યો છે. એમાં કોઈએ એને રખડાયો છે એમ નથી, પોતે મિથ્યા માન્યતાને કારણે મંદ કસાયની ક્રિયાથી શુભભાવથી ધર્મ થાય એવી ઊંધી માન્યતાને કારણે એ શુભભાવમાં અને શુભભાવમાં રહ્યો એટલે દેવલોકમાં તો ગયો, પણ સમ્યક દર્શન વિના એ દેવમાંથી પાછો તિરેન્જમાં કે મનુષ્યમાં ગયો, અને ત્યાંથી પછી તિરેન્જમાંથી એ ફરી પાછો નારકી પણ થયો. પણ એ પરિભ્રમણ એનું તૂટ્યું નહીં, છૂટ્યું નહીં, એમાં એ અટવાયો. હવે જો એને એ બધા ક્લેશનો, એ બધા દુઃખનો, અશાંતિનો અંત લાવવો હોય તો સૌથી પહેલું જો કાંઈ કરવા જેવું હોય તો એની મિથ્યા માન્યતા છે એને બદલવાની જરૂર છે, ઊંધી માન્યતાને છોડવાની છે. શુભ ભાવને છોડવાની વાત નથી, માન્યતાને બદલવાની છે કે આ શુભ ભાવમાં હું રહ્યો છું એ ધર્મ નથી, ધર્મ તો શુદ્ધ ભાવ છે. આ વાતને પકડીને પુરુષાર્થ પછી એવો જ કરવાનો છે, શુદ્ધનો જ પુરુષાર્થ. શુદ્ધનો પુરુષાર્થ કરતા બાય પ્રોડક્ટ તરીકે શુભભાવ હોય, બસ એમ સમજી લેવાનું. આપણે ઘણી વાર પેલું ઉદાહરણ આપીએ છીએ ને, ખેડૂતને ત્યાં 15-20 ઢોર છે તો એને માટે એને ઘાસની જરૂર પડે છે, એ કઈ ઘાસ નથી વાવતો, એ તો ઘઉં જ વાવે છે, એ તો ઘઉં જ વાવે છે. જ્યાં 100 મણ ઘઉં પાકે છે ત્યાં 1000 મણ ઘાસ તો એને બાય પ્રોડક્ટ તરીકે મફત મળે જ છે. એટલે એનો પુરુષાર્થ ઘઉંનો છે. આપણે પણ એમ જ શુદ્ધનો પુરુષાર્થ કરવાનો છે, શુદ્ધ સ્વરૂપની પ્રાપ્તિનો પુરુષાર્થ કરવાનો છે. શુદ્ધ સ્વરૂપ છે સર્વજ્ઞ સ્વભાવી ભગવાન આત્મા હું છું એની દ્રઢતા કરવાની છે, બીજું કાંઈ કરવાનું નથી. અને એની એવી દ્રઢતા કરવાની છે કે આ બધાએ એવા શુદ્ધ સ્વરૂપને પ્રાપ્ત કરી લીધું અને હું જ રખડી પડ્યો, એમ કરી અને વારે વારે પાછા જાગૃતિ કેળવી અને શુદ્ધ સ્વરૂપને પ્રાપ્ત કરવા માટે એટલે કે સમ્યક દર્શન માટેનો પુરુષાર્થ જોરથી ઉપાડવાનો છે. એ નહીં કરે ત્યાં સુધી ભવના ભ્રમણ અટકશે નહીં, ભલે દેવલોકમાં જાય પણ પોતાની વિપરીત માન્યતાને છોડે નહીં ત્યાં સુધી સમ્યક દર્શન થવાનું નથી. એટલે ગુરુદેવ કરુણા કરીને કહે છે કે ભાઈ આ તારી વિપરીત માન્યતાને હવે તું છોડી દે. કઈ વિપરીત માન્યતા? તે શુભ દ્વારા ધર્મ થાય, અને હવે તું સાચી વાતનો સ્વીકાર કર. જે મહાપુરુષોએ કહેલી વાત છે, જે જીનવાણીમાંથી આવેલી વાત છે, પોતાના શુદ્ધ સ્વરૂપનો આશ્રય કરતા વિતરાગી પરિણામ થાય છે, અને એમાં જ ઠરતા લીનતા કરતા ચારિત્ર થાય છે, અને પછી એમાં સ્થિર થતા કેવળ જ્ઞાન થાય છે, પોતાનું સર્વજ્ઞ સ્વરૂપ પર્યાયમાં પ્રગટ થાય છે. તો આ વાતનો તું સ્વીકાર કરી એને સમજી અને એવો પુરુષાર્થ કર. ગુરુદેવ કહે છે કે ભાઈ આવી વાત વર્તમાનમાં સાંભળવાય ન મળે, અને સાંભળવા ન મળે એ તો પછી તત્વને ક્યારે પામે? જે આવી વાત સાંભળી, વિચારી અને પછી એને માટે એવો પ્રયત્ન કરે, એના તરફ પ્રીતિ લાવીને એવો પ્રયત્ન કરે, તો એનું કલ્યાણ થાય. એ છે કે આવી વાત આ કાળમાં પ્રીતિથી જે સાંભળે છે તેમને ધન્ય છે. આવી વાત જે પ્રીતિથી સાંભળે છે, આનંદથી સાંભળે છે, એને ધન્ય છે. પદ્મનંદી પંચવિંશતિમાં આવે છે ને, આચાર્ય પદ્મનંદીએ પંચવિંશતિ જે વનશાસ્ત્ર કહેવાય છે એની રચના કરી છે. એમાં 26 અધિકાર છે. તો એમાં એક શ્લોક એવો આવે છે કે તત્પ્રતિ પ્રીતિ ચિતેન યેન વાર્તાપીહી શ્રુતા નિશ્ચિતમ સ ભવેદ ભવ્યો ભાવી નિર્વાણ ભાજન. તત્પ્રતિ પ્રીતિ, તત્પ્રતિ એટલે તેના પ્રત્યે પ્રીતિ, કોના પ્રત્યે? ભગવાનની વાણી પ્રત્યે પ્રીતિ, જેમાં જે શુદ્ધ એના વિષયની વાત આવી છે એના પ્રત્યે પ્રીતિ. આ જે વાતની, આ તત્વની વાતની જે વાત ગુરુદેવે સમજાવી ને કે એના પ્રત્યે જેને પ્રીતિ થાય છે, સાંભળે છે, એ ધન્ય છે એમ કહ્યું ને, એ કઈ રીતે કહ્યું છે, એ આ શ્લોકમાં એનો અર્થ સમાયેલો છે. એમાંથી ગુરુદેવ ને એ વાત આવી છે. એટલે કહે છે કે તત્ પ્રતિ પ્રીતિ ચિતેન, એટલે અંતરમાં એના પ્રત્યે પ્રીતિ લાવીને એને સાંભળ, એને વાર્તા આપી હિ શ્રુતા, જે સાંભળે છે એને પ્રીતિ લાવીને એ નિશ્ચિત ભવના ભ્રમણોને સમાપ્ત કરીને એવો ભવ્ય એ નિર્વાણને પ્રાપ્ત કરે છે. નિશ્ચિતમ સ ભવેદ ભવ્યો ભાવિ નિર્વાણ ભાજનમ, એ નિર્વાણનું ભાજન થાય છે. એવા પુણ્યનો ઉદય હોય તો આવી વાત સાંભળવા મળે એમ વારંવાર ગુરુદેવ કહે છે ને, કે આમ તું નથી કહેતા. આચાર્ય પદ્મનંદીએ પણ એવી વાત કરી છે. આગળ 128માં પાના ઉપર ગુરુદેવ કહે છે, સમ્યક દર્શન વિના ચારિત્ર એટલે મુનિ દશા હોતી નથી, એવો માર્ગ છે. અહીં તો સર્વ વિકારને છોડીને ચૈતન્ય માત્ર આત્માને જ અવલંબે એનું નામ ચારિત્ર છે. એ જ કહ્યું અહીં કે સર્વ વિકારોથી રહિત શુદ્ધ ચિન્હ માત્ર આત્માને અવલંબું છું, એમાં જ લીન રહું છું. આવી વાત છે. આ કર્મના ત્યાગની ભાવનાનું છેલ્લું કાવ્ય કહ્યું. હવે સકળ કર્મ ફળ, સકળ કર્મ ફળના સંસારની ભાવનાને નચાવે છે. હવે કર્મ ફળના ત્યાગની ભાવનાને નચાવે છે. અને એમાં પહેલા તો અમૃતચંદ્રાચાર્ય ભગવાન એ કથનના સમુચય અર્થનું એક કાવ્ય કહે છે, સમુચય અર્થનું. પછી આગળ બધો એનો વિસ્તાર આવશે, ટીકા આવશે, પણ પહેલા તે કથનના સમુચય અર્થનું કાવ્ય કહે છે. કયા કથનના? કે સકળ કર્મફળના સંન્યાસની ભાવનાને નચાવે છે, ત્યાં પ્રથમ તે કથનના સમુચય અર્થનું કાવ્ય કહે છે. તો કળશ 230, વિગલંતુ કર્મ વિષતરુ ફલાની મમ ભુક્તિમ અંતરેણ એવ સચેત એવ અહમ અચલમ ચૈતન્ય આત્મનમ આત્મનમ. શ્લોકના અર્થમાં કહે છે કે સમસ્ત કર્મફળની સંન્યાસ ભાવના કરનાર કહે છે કે કર્મરૂપી વિષ વૃક્ષના ફળ, કર્મ વિષ તરુ ફલાની મારા ભોગવ્યા વિના જ કરી જાઓ. શું કહે છે? કહે છે કે કર્મરૂપી વિષ વૃક્ષના ફળ મારા ભોગવ્યા વિના જ કરી જાઓ. કર્મ વિષ તરુ ફલાની મમ ભુક્તિમ અંતરેણ અયવ વિગલંતુ. અને કહે છે કોણ? જેને સમસ્ત કર્મ ફળની ત્યાગની ભાવના છે એ કહે છે. સમસ્ત કર્મ ફળ, અહીંયા હવે કર્મ ફળની વાત છે કે કર્મ ફળના સંન્યાસની ભાવના કરનારો કહે છે કે કે આ કર્મરૂપી વિષ વૃક્ષ ના ફળ. જો ઝાડના ફળ છે તો જેવું ઝાડ હોય એવા ફળ હોય, આંબાનો ફળ કેરી હોય, અને વિષ વૃક્ષ હોય તો એના ફળ કેવા હોય, એવા વિષ સમાન ફળ હોય. એટલે એ કર્મરૂપી જે વૃક્ષ છે એ તો વિષ વૃક્ષ છે. કર્મરૂપી વિષ વૃક્ષ, એના ફળ એને ભોગવ્યા વિના જ ખરી જાય એવી ભાવના કરે છે. આગળ કહે છે કે હું મારા ચૈતન્ય સ્વરૂપ આત્માને નિશ્ચળપણે સંચેતું છું, અનુભવું છું. અહમ ચૈતન્ય આત્મનમ આત્મનમ અચલમ સચ્ચેયતી. પ્રકાશમાં શું કહ્યું કે સમસ્ત કર્મફળની ત્યાગની ભાવના કરનાર, સમસ્ત કર્મફળના સંન્યાસની ભાવના કરનાર કહે છે કે કર્મરૂપી વિષ વૃક્ષ, કર્મરૂપી ઝેરી ઝાડ, એના ફળ મારા ભોગવ્યા વિના જ ફરી જાઓ, અને હું મારા ચૈતન્ય સ્વરૂપ આત્માને નિશ્ચળપણે સંચેતું છું એટલે અનુભવું છું. બે વાત લીધી, એક તો કર્મ ફળ ભોગવવા નથી એ ખરી જાય, અને પોતે એના બદલે શું કરવું છે, કર્મફળને નથી ભોગવવા પણ પોતે તો પોતાના ચૈતન્ય સ્વરૂપમાં નિશ્ચળપણે રહેવું છે. એ બે વાત આમાં એક સાથે લીધી છે. કર્મફળ ચેતના ને કારણે એને ભવના ભ્રમણ થાય છે. આપણે શરૂઆતમાં જ એ વાત સમજ્યા છીએ, કર્મચેતના અને કર્મફળ ચેતના એ બંને સંસારનું કારણ છે. જ્યારે જ્ઞાન ચેતના છે એ પોતાના સ્વરૂપની પ્રાપ્તિનું કારણ છે. પોતે જ્ઞાન ચેતના સ્વરૂપ ભગવાન આત્મા છે, એને કર્મચેતના કે કર્મફળ ચેતના બેમાંથી એક પણ હોય નહીં. તો કર્મચેતનાની વાત તો અગાઉ કરી દીધી, હવે કર્મફળ ચેતનાની વાત કહે છે. એટલે હવે એવી ભાવના કરે છે કે આ કર્મફળ જે કર્મરૂપી વૃક્ષ છે એના ફળ, એટલે જે પૂર્વે કરેલા કર્મના કારણે જે પ્રાપ્તિ થાય છે, એના ઉદય વખતે એનો વિપાક આવે ત્યારે જેની પ્રાપ્તિ થાય છે, એવા સંયોગો વગેરે એ બધાને ભોગવ્યા વિના મારે તો મારા સ્વરૂપને વિશે નિશ્ચળપણે રહેવું છે. એટલે એ તો આવે પણ મારે એને ભોગવવા નથી. એટલે એવી ભાવના કરી છે કે કર્મરૂપી વિષ વૃક્ષના ફળ મારા ભોગવ્યા વિના જ ખરી જાઓ. એને જયારે વિષ વૃક્ષ કહ્યું એટલે એને હવે ભોગવવાનો ભાવ થયો જ નથી, એને નક્કી થઈ જાય. એ ફળ છે, કર્મરૂપી ફળ છે એ સારા નથી. એ કર્મરૂપી વિષ વૃક્ષ કહ્યું છે, કર્મરૂપી વિષ વૃક્ષ એટલે ઝેરી ઝાડ છે, તો એના ફળ પણ ઝેરી જ હોય. એમ ઝેરી કીધા એટલે અંતરમાં એવો ભાવ છે કે એ ભોગવાય જ નહીં, એ ભોગવવા યોગ છે નહીં, અને ભોગવ્યા વિના જ એ બધા કરી જાઓ. તમે તો એમ માનતા હો કે ના ના, પૂર્વે કરેલા પુણ્ય બંધ એવા કર્મના ફળ જે છે એ આવશે એટલે મને સુખ મળશે, એવી જો માન્યતામાં હો તો પછી એને ભોગવવાનો ભાવ તો રહેશે જ. અહીંયા મુનિને તો એવો ભાવ છે કે એ કર્મના ફળને ભોગવવા નથી, એ પુણ્યના ફળ છે તો એને પણ ભોગવવા નથી, એ ઝેર સમાન જ છે. આપણને તો ઊંધું શીખવાડવામાં આવી રહ્યું છે કે ભાઈ તું શુભભાવ કર, પુણ્યનો બંધ કર, જેથી તને ભવિષ્યમાં એવા ફળ પ્રાપ્ત થાય. એટલે શીખવાડવામાં જ ઊંધું આવે છે કે એવા ફળ પ્રાપ્ત થાય ને એવા ફળને તું ભોગવે, તને દેવલોકની ગતિ મળે અને મનુષ્યની ગતિ મળે. આવી તો વાત કરવામાં આવે છે, આવું તો ઊંધું શીખવાડવામાં આવે છે. અહીંયા તો કહે છે કે સુખના ફળ પણ મારે તો જોઈતા નથી, એ પણ ઝેર સમાન છે, એને ભોગવ્યા વિના જ એ ખરી જાય, બસ એવી મારી તો ભાવના છે. તો પછી મારે કરવું શું છે? તો કહે છે કે મારે તો મારા સ્વરૂપને વિશે રહેવું છે, હું મારા ચૈતન્ય સ્વરૂપ આત્માને નિશ્ચળપણે સંચેતું છું, અનુભવું છું. એને ફળને ભોગવવા નથી, ફળ તરફ લક્ષ પણ આપવું નથી, એની જરાય ભાવના નથી, માત્ર પોતાના ચૈતન્ય સ્વરૂપ આત્માને નિશ્ચળપણે અનુભવવો છે. નિશ્ચળપણે અનુભવવો છે એટલે એમાં સ્થિર થઈ જવું છે. શ્લોકની અંદર ખૂબ ભાવ ભર્યા છે. ગુરુદેવ પછી સમજાવશે ત્યારે ખ્યાલ આવશે કેવી વાત કરી દીધી છે. ભાવાર્થમાં આ પંડિતજી સમજાવે છે કે જ્ઞાની કહે છે કે જે કર્મ ઉદયમાં આવે છે તેના ફળને હું જ્ઞાતા દ્રષ્ટાપણે જાણું દેખું છું, તેનો ભોગતા થતો નથી, માટે મારા ભોગવ્યા વિના જ તે કર્મ કરી જાઓ. હું મારા ચૈતન્ય સ્વરૂપ આત્મામાં લીન થયો થકો તેનો દેખનાર જાણનાર જ હોઉં. તેનો દેખનાર જાણનાર એ કર્મફળનો. અહીંયા તો હવે કર્મફળની વાત ચાલે છે. કર્મની વાત તો આપણે પહેલા અગાઉ કરી, હવે અહીંયા કર્મફળની વાત ચાલે છે કે જે ફળ આવે એમાં હું રંજિત ન થાઉં, કર્મફળમાં હું રંજિત ન થાઉં, એમાં મને એકત્વ ન લાગે, એમાં મને મમત્વ ન લાગે, એમાં મને ઈષ્ટ બુદ્ધિ ન થાય, એ સારા છે એથી મને લાભ છે એમ ન થાય, માત્ર હું એને જાણું, કેમ કે મારો જ્ઞાન સ્વભાવ છે તો હું એને જાણું, એનો જાણનાર દેખનાર રહું, પણ એનો ભોગતા થાઉં નહીં, હું તો મારા ચૈતન્ય સ્વરૂપ આત્મામાં જ લીન થાઉં, બીજું મારે કાંઈ જોઈતું નથી. પંડિતજી એક બીજી વાત કરી છે કે અહીં એટલું વિશેષ જાણવું કે અવિરત દેશ વિરત તથા પ્રમત સંયત દશામાં તો આવું જ્ઞાન સદ્ધાન જ પ્રધાન છે, અને જ્યારે જીવ અપ્રમત દશાને પામીને શ્રેણી ચડે છે ત્યારે આ અનુભવ સાક્ષાત હોય છે. અવિરત એટલે ચોથા ગુણસ્થાનની દશા, દેશ વિરત પાંચમા ગુણસ્થાનની દશા, તથા પ્રમત સંયત છઠ્ઠા ગુણસ્થાનની દશામાં તો આવું જ્ઞાન સદ્ધાન જ પ્રધાન છે. એટલે એ જ્ઞાન સદ્ધાન પ્રધાન છે તો એ અનુભવ સહિતનું જ્ઞાન સદ્ધાન છે. એ જ્ઞાન સદ્ધાન જે છે એ પ્રધાન છે એમ કેમ કહ્યું કે પોતે હજી ચારિત્રમાં ટકીને રહ્યા નથી, નિશ્ચય ચારિત્રમાં એટલે પોતાના સ્વરૂપને વિશે ટકીને રહ્યા નથી, એટલે એ અપેક્ષાથી વાત કરી છે. એનો અર્થ એવો નથી થતો કે માત્ર અનુભવ વિનાની શ્રદ્ધા છે એમ નથી થતો. એ જ્ઞાન શ્રદ્ધાન જે સમ્યક દ્રષ્ટિને છે એ અવિરત હોય, દેશ વિરત હોય કે પ્રમત સંયત હોય, તો એ વખતે એ જ્ઞાન શ્રદ્ધાન અનુભવ સહિતનું જ છે. પણ મુખ્યતા એની ચારિત્રના વિશે ટકીને રહેવાની નથી, એટલે એ અપેક્ષાથી અહીંયા એમ કહ્યું કે જ્ઞાન શ્રદ્ધાન જ પ્રધાન છે. અને જ્યારે જીવ અપ્રમત દશાને પામીને સાતમા ગુણસ્થાને નિર્વિકલ્પ દશામાં અપ્રમત દશામાં એ જ્યારે શ્રેણી ચડે છે ત્યારે એનો અતિ ઉગ્ર પુરુષાર્થ છે અને સ્વરૂપને વિશે ખૂબ એકાગ્રતા કરે છે, ત્યારે આ અનુભવ સાક્ષાત હોય છે. એટલે જે પોતાના સ્વરૂપને નિશ્ચળપણે સંચેતું એમ કહું છે, નિશ્ચળપણે એટલે ત્યાંથી ચડ્યા વિના, આત્માને નિશ્ચળપણે સંચેતું એટલે ત્યાંથી ચડ્યા વિના જે અનુભવ કરવાની વાત છે એ જ્યારે શ્રેણી ચડે છે ત્યારે હોય છે. એટલે કહે છે કે જ્યારે જીવ અપ્રમત દશાને પામીને શ્રેણી ચડે છે ત્યારે આ અનુભવ સાક્ષાત હોય છે. તો આપણે કળશ 230 ઉપર પૂજ્ય ગુરુદેવ કાંજી સ્વામીએ પ્રવચનમાં જે વાત કરી છે એ લઈએ. પ્રવચન રત્નાકર ભાગ 10મો પારણ નંબર 128, કળશ 230 શ્લોકાર્થ ઉપરનું પ્રવચન. છેલ્લા પેરેગ્રાફમાં અહીંયા ગુરુદેવ સમજાવે છે કે જુઓ, નાનાવરણાદી 8 કર્મ છે, તેના વિશેષ ભેદ 148 છે. કર્મની 148 પ્રકૃતિ, તે સમસ્ત કર્મફળના ત્યાગની ભાવના કરનાર ધર્માત્મા કહે છે કે આ બધા 148 પ્રકૃતિની જે વાત કરી એ બધી પ્રકૃતિઓ કર્મની, એના ઉદય આવે તો એનું જે ફળ આવે એ કર્મફળ, અને એવા કર્મફળના ત્યાગની ભાવના કરનારો ધર્મી શું કહે છે કે કર્મરૂપી 20 વૃક્ષના ફળ મારા ભોગવ્યા વિના જ ખરી જાઓ. જુઓ શું કહે છે, સમસ્ત કર્મના ફળ 20 વૃક્ષના ફળ છે, એ ઝેરનું ઝાડ હોય એના એ બધા ફળ છે. આ 148 જે છે એ 148 પ્રકારના ફળ હોય, એ બધા એ એક જ ઝાડ છે જે ઝેરનું ઝાડ છે એના ફળ છે. એક આખું વૃક્ષ છે એ 20 વૃક્ષ છે, એની ઉપર 148 પ્રકારના ફળ આવે છે, તો એ બધા ઝેર છે. એ ઝેર સમાન છે, એ ખાવા લાયક નથી, એ ભોગવવા લાયક નથી, એમાંથી કાંઈ આનંદની પ્રાપ્તિ થતી નથી, એમાંથી કાંઈ સુખની પ્રાપ્તિ થતી નથી. એ ઝેર કેમ છે? ઝેર એટલા માટે છે કે એવા ફળને ભોગવતા ભવના ભ્રમણ થાય છે. અને ભવ કેવા થાય છે? ભવ કેવા થાય છે? સૌથી વધારે ભવ તો સેના થાય છે? તિર્યંતના થાય છે. એના કરતા અનંત કાળ સુધી એક ઇન્દ્રિયમાં રહ્યો, એ બધું દુઃખ તેને કારણે છે. કર્મ ફળને ભોગવવાને કારણે બીજું શું છે? એને ભોગવવાના ભાવ, કરવાના અને ભોગવવાના ભાવને કારણે તો અનાદિથી એ દુઃખી થઈ રહ્યો છે. હવે જયારે એને સમજ આવી છે તો હવે એ કહે છે કે મારે હવે એ ફળ ભોગવવા નથી. અને આ તો જ્ઞાની છે, સમ્યક દ્રષ્ટિ છે, અને એની ભાવના હવે એવી છે, સમ્યક દર્શન થયું છે, પોતાના સ્વરૂપમાંથી આવતા અતિન્દ્રિય આનંદનો અનુભવ કર્યો છે, એવું વેદન થયું છે, એટલે હવે એની એવી ભાવના છે કે મારે બીજા કોઈ ફળને ભોગવવા નથી, કર્મના ઉદય દ્વારા આવતા કોઈ ફળને ભોગવવા નથી, માત્ર મારે મારા સ્વરૂપને વિશે સ્થિરતા કરવી છે. સમસ્ત કર્મના ફળ 20 વૃક્ષના ફળ છે. સમસ્ત કહ્યું એટલે એમાં બધા જ શુભ કર્મ છે એ બધા પણ, અને શુભમાં શુભ એવું શુભ કે જેને કારણે તીર્થંકર પ્રકૃતિનું ફળ પ્રાપ્ત થાય, મોટા રાજાનું ચક્રવર્તીનું ફળ પ્રાપ્ત થાય એવું ફળ. જો તીર્થંકર નામ ગોત્રની અહીંયા વાત છે, તીર્થંકર નામ એ કર્મ છે ને, એવું ગોત્ર એ પણ કર્મ છે ને, નામ ગોત્ર એ કર્મ થાય ને, એવી પ્રકૃતિ, એવી કર્મની પ્રકૃતિ, એને પણ ભોગવવાનો ભાવ નહીં. તીર્થંકર નામ ગોત્ર, તીર્થંકર નામ ગોત્ર બાંધે એટલે એવું એવું શરીર પ્રાપ્ત થાય છે, પરમ ઔદારિક શરીર પ્રાપ્ત થાય છે, અને બીજા એવા અતિશયો પ્રાપ્ત થાય છે. 34 પ્રકારના અતિશયો હોય છે ને તીર્થંકર ભગવાનને, તો એ બધું શું છે? એ કર્મ ફળ છે, એ શુભનું ફળ છે, પણ એ શુભના ફળ દ્વારા એ પોતાની પૂર્ણ દશાને પ્રગટ કરે છે એમ નથી. પૂર્ણ દશાને પ્રગટ કરે છે તો પોતે પોતાના સ્વરૂપને લક્ષ્ય થયેલા પુરુષાર્થથી પ્રગટ કરે છે. એ બધા શુભથી નહીં, એ પુણ્યનો બંધ પડ્યો, તીર્થંકર નામ ગોત્ર બાંધ્યું એટલે એ પોતે સર્વજ્ઞ થાય છે એમ નથી. ઘણા આ વાતની સમજ નથી. એટલે જયારે ગુરુદેવે એમ કહ્યું કે જે ભાવથી, એટલે જે શુભ ભાવથી તીર્થંકર નામ ગોત્ર બંધાય એ ભાવ પણ છોડવા લાયક છે, એ છે એમ જયારે કહ્યું, ત્યારે સામાન્ય લોકો તો બધા એમ જ માનવા લાગે કે આ તો શું વાત કરે છે, ખબડાટ મચી ગયો. ફિનિક્સમાં પ્રતિષ્ઠા વખતે ગુરુદેવના પ્રવચનના આ બોલ ત્યાં મૂકવામાં આવ્યા હતા. જયારે ભગવાનનો જન્મ થાય છે અને જન્મ કલ્યાણક પછીથી ભગવાનને ત્યાં લઈ જાય છે અને સ્નાન કરાવે છે, એ વખતે બહારમાં બધા ભેગા થયા હતા ત્યાં, અને એ બધી આખું પ્રોસેસ ચાલતી હતી. એ વખતે ત્યાં સ્પીકર ઉપરથી ગુરુદેવના પ્રવચનના કેટલાક અંશ મૂકવામાં આવ્યા હતા, એમાં એ વાત આવી કે જે ભાવથી, એટલે જે શુભ ભાવથી તીર્થંકર નામ પ્રકૃતિ બંધાય છે એ ભાવ પણ છોડવા લાયક છે, એ છે. એટલે મારી બાજુમાં એક ભાઈ હિન્દી ભાષી બેઠેલા હતા, મને કે દેખો દેખો એ ક્યાં 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 બોલ રહે, ક્યાં બોલ રહે, ક્યાં બોલ રહે, બહુ એક્સાઇટ થઈ ગયા. મેં કીધું બરાબર બોલ રહે, સચ બોલ રહે, સચ બતા રહે. પછી એમને સમજાવ્યું, પણ એટલો બધો પવન ને બીજો અવાજ હતો એટલે એ બધું પૂરું સાંભળી નહીં શક્યા. કેવું એ હતું કે ભાઈ અહીંયા તો કર્મ પ્રકૃતિ જે છે એ શુભ પ્રકૃતિ છે, એનું ફળ શુભ છે, પણ એથી કાંઈ એ સર્વજ્ઞ દશા પ્રાપ્ત થાય છે એમ નથી. સર્વજ્ઞ દશા પ્રાપ્ત થવાની છે જેમને, એમને નિમિત્ત તરીકે એવું જોવાય છે, એમને પરમ ઔદારિક શરીર હોય છે તો નિમિત્ત માત્ર છે, એવા જ શુભ ફળ સાથે હોય છે. જો અનાજ વાવતા હોઈએ ને એમાં સારું બિયારણ વાવીએ ને તો એની સાથે સારા બિયારણને કારણે જે પાક આવે ને એ સારો પાક આવે, તો સાથે રહેલું ઘાસ હોય ને એ ઊંચા પ્રકારનું હોય, ઘાસ પણ ઊંચા પ્રકારનું હોય. સારા સારી જાતના સારી ક્વોલિટીના તમે ઘઉં પકવો ને તો એની સાથે જે ઘાસ હોય એ ઊંચા પ્રકારનું હોય. એટલે એવી રીતે જેને પૂર્ણ દશાનો પુરુષાર્થ ઉપડ્યો છે, જે તીર્થંકર થવાના છે, એને સાથે રહેલું પુણ્ય પણ એવું ઊંચું પુણ્ય હોય, અને એ પુણ્ય છે એ તીર્થંકર નામ પ્રકૃતિ, નામ અને ગોત્ર એ બધું. એટલે એ જે છે એ કઈ તીર્થંકર એટલે સર્વજ્ઞતા પ્રગટ કરવાનું કારણ નથી. સર્વજ્ઞતા પ્રગટ થાય છે એ તો પોતાના પુરુષાર્થથી થાય છે, પ્રભુ પોતાના સ્વરૂપમાં વિશે સ્થિર થઈ જાય છે એમ સર્વજ્ઞતા પ્રગટ કરે છે, એમ કેવળ જ્ઞાન થાય છે અને સર્વજ્ઞ થાય છે. કઈ પેલા શુભ ભાવથી, શુભ કર્મથી નહીં, એ નામ કર્મથી નહીં. એટલે એ વાત કરી છે અહીંયા ગુરુદેવે. ઘણાને આ વાત નથી સમજાતી હજી, કેમ કે એ એમ જ માને છે કે જે કર્મનો ફળ છે એના દ્વારા એ બધું થાય. કર્મના ફળથી નથી થતું, પ્રભુ પોતાના સ્વરૂપને વિશે સ્થિરતાના પુરુષાર્થથી સર્વજ્ઞતા પ્રગટ થાય છે. તીર્થંકર નામ પ્રકૃતિ એ તો કર્મની પ્રકૃતિ છે, અને એ ઉદયમાં હોય એ વખતે એવો જ નિમિત્ત નૈમિતિક સંબંધ છે. કે છે કે આ તીર્થંકર પ્રકૃતિનું ફળ તે વિષ વૃક્ષનું ફળ છે. આ વાક્ય લખ્યું છે ને ગુરુદેવે, અહીંયા કહ્યું છે ને, એને માટે આ વાત ચાલી રહી છે. આખરી વાત છે પ્રભુ, જરા ધીરજ રાખીને સમજવાની વાત છે. ગુરુદેવ કહે છે કે ભાઈ ધીરજ રાખીને વાત સાંભળવી. શું કહીએ છીએ અમે? જ્ઞાનીને શુભભાવને કારણે તીર્થંકર ગોત્ર કર્મ બંધાય છે. તે શુભભાવ ઝેર જેવો છે, એ ઝેર જ છે, ને જ્ઞાની તેનાથી પાછા અટી ગયા છે. હવે પૂર્વે જે કર્મ બાંધ્યું હતું તેનું ફળ આવે તે પણ એ વિષ તરુનું ફળ છે, વિષ વૃક્ષનું ફળ છે. એટલે તે ભોગવ્યા વિના જ ખરી જાઓ એમ જ્ઞાની કહે છે. કોઈને આ નવું લાગે પણ બાપુ આ તો અનાદિ સિદ્ધ વિતરાગનો માર્ગ છે. આનંદ કન અમૃતનો સાગર પ્રભુ આત્મા પૂરણ આનંદ અમૃતથી સર્વાંગ ભરેલો છે, અને એનું લક્ષ કરતા, એનો અનુભવ કરતા એને જે ફળ આવે મળે છે, જે ફળની પ્રાપ્તિ થાય છે, તો અતિન્દ્રિય આનંદનું વેદન છે. અને આવા આનંદનો ભોગતા જ્ઞાની કહે છે કે કર્મરૂપી વિષ વૃક્ષના ફળ મારા ભોગવ્યા વિના જ કરી જાઓ, એ કર્મના ફળ સૌ વિષ વૃક્ષના ફળ છે. આગળ 129માં પાના ઉપર ત્રીજા પેરેગ્રાફમાં ચોથી લીટીમાં કહે છે કે કર્મના ફળ સર્વ વિષ વૃક્ષના જ ફળ છે, તેમાં હોંશ કરવા જેવું નથી. એમાં હોંશ કેવી, એમાં મીઠાશ કેવી? અહીં ધર્મી જીવ કહે છે કર્મરૂપી વિષ વૃક્ષના ફળ મારા ભોગવ્યા વિના જ ખરી જાઓ. કર્મ ફળને ભોગવવાની જ્ઞાનીને ભાવના નથી. એ તો કહે છે કે હું તો શુદ્ધ ચૈતન્ય મૂર્તિ આનંદ કન નિજ આત્માને સંચેતું છું, અનુભવું છું. કેમ એને એવા ફળ ભોગવવાની ભાવના નથી? તો કહે છે પોતે જે એક વખત અનુભવ્યું છે એવા અનુભવમાં સ્થિર થવા માંગે છે. શું અનુભવ્યું હતું? પોતાનું શુદ્ધ ચૈતન્ય સ્વરૂપ, અતિન્દ્રિય આનંદનું વેદન એ એને અનુભવ્યું હતું. તો હવે એ ભાવના જ ભાવે છે કે હું શુદ્ધ ચૈતન્ય મૂર્તિ આનંદકંદ ભગવાન આત્મા છું, અને એને જ હું હવે અનુભવું, બીજું મારે કાંઈ જોઈતું નથી. એટલે પેલા કર્મરૂપી ફળ છે એ ભલે શુભ હોય, ગમે તેવા પ્રકારના હોય, પણ મને હવે એ ભોગવવાની ભાવના નથી, એ મારા ભોગવ્યા વિના જ ખરી જાઓ. સાતાવેદની કર્મ બંધાણો હોય તેના ફળમાં સામગ્રીના ઢગલા મળે, પાણી માગે ત્યાં શેરડીના રસ પીવા મળે, દૂધ મળે, પણ એ વિષ વૃક્ષનું ફળ બાપુ, ગુરુદેવ કહે છે કે એ બધા વિષ વૃક્ષના ફળ છે. એના લક્ષે દુઃખ જ થાય, તેથી અંદર અતિન્દ્રિય આનંદની છોડો ઉછળે છે એવા જ્ઞાની સંત મુનિવરો કહે છે કે એ કર્મરૂપી વિષ વૃક્ષના ફળ અમારા ભોગવ્યા વિના જ ખરી જાય. અજ્ઞાની પુણ્યના ફળમાં સુખ માની ફસાઈ જાય છે, ત્યાંથી જ્ઞાની સહજ જ ખસી જાય છે. પહેલા કર્મ ચેતનાના ત્યાગની ભાવનાને નચાવી, અને હવે કર્મફળ ચેતનાના ત્યાગની ભાવનાને નચાવે છે. હવે કર્મફળ જોઈતું નથી, એના ત્યાગની ભાવના કરે છે. રાગ દ્વેષ અને અરક શોકને ભોગવવાના ભાવ તે કર્મફળ ચેતના છે. તેનાથી ખસી જ્ઞાની કહે છે હું મારા ચૈતન્ય સ્વરૂપ આત્માને નિશ્ચળપણે સંચેતું અનુભવું. હવે કળશ 230 ના ભાવાર્થ ઉપરના પ્રવચનના અંશો બાકી રહ્યા છે, તે આપણે આવતા સ્વાધ્યાયમાં લઈશું અને તે પછી આગળની ટીકા લઈશું. તો આજનો સ્વાધ્યાય અહીંયા સુધી રાખીએ છીએ. હવે સુખદામ બોલીએ.
સુખદામ અડગ.